ਦੇਖੋ ਕਿ ਰੋਜ਼ ਆਪਣੇ ਆਪਣਾ ਦੈਨਿਕ ਵਿਵਹਾਰਮਾਂ ਸਰੀਰ ਨੂੰ ਜਿਤਨੀ ਸੰਭਾਲ ਰੱਖੀ ਸੀ ਉਹਨਾਂ ਮਾਤੇ ਜਿਤਲਾ ਆਪਣੇ ਕਾਰਿਆਰਤ ਹੋਈ ਸੀ ਉਸੀ ਤਰ੍ਹਾਂ ਵਿਖੇ ਮਨ ਨੂੰ ਸੰਭਾਲ ਰੱਖੀ ਆਵਸ਼ਕ ਸੀ ਆਖਿਆ ਗੁਰੂ ਬਾਵਨੀ ਨੇ ਬਾਵਨ ਸਾਖੀ ਨਾ ਮਨ ਉੱਪਰ ਜ ਵਿਸ਼ੇਸ਼ ਭਾਰ ਆਪਾਂ ਨਾ ਲਕਸ਼ਮਣ ਦਾਸ ਜੀ ਮਹਾਰਾਜ ਬੜੀ ਮਨਮੀ ਜਵਾਤੇ ਕਰੀ ਆਪਣੇ ਸਾਮਾਨਯ ਵਿਵਹਾਰ ਮੈਂ ਰੋਜ਼ ਸਰੀਰ ਨੀ ਵਾਤੇ ਖੁਦ ਕਰੀ ਸੀ ਮੋਟਾ ਭਾਗੇ ਸਰੀਰ ਨੀ ਵਾਤੇ ਹੋਈ ਤਾਂ ਇਹ ਸਰੀਰ ਨੀ ਵਾਤੇ ਸੀ ਜੋ ਬਾਹਿਆ ਵਰਤੀ ਉਤਪੰਨ ਥਾਈ ਉਹਨਾਂ ਮਾਣਸ ਅਗਲ ਵਧੀ ਅੰਤਰਮੁਖੀ ਹੋ ਜਾਏ ਪੋਤਾਨੇ ਮਨ ਨੂੰ ਉਲਖ ਪੋਤਾਨਾ ਮਨ ਨੂੰ ਉਲਖ ਜੀ ਮਨ ਸਰੀਰ ਜਿਤਨੀ ਆਵਸ਼ਕ ਸਰੀਰ ਕਰਦਾ ਆਪਣੇ ਵਿਸ਼ੇਸ਼ ਉਹਨੂੰ ਕਾਲਜੀ ਰੱਖਿਆ ਜਾਈ ਸਰੀਰ ਨੇ ਜੇ ਨਵੜਾ ਵੀ ਹੈ ਘੋੜਾ ਵੀ ਹੈ ਖੋੜਾ ਵੀ ਹੈ ਤੋੜਾ ਵੀ ਹੈ ਆਰਾਮ ਆਪੀਏ ਉਠਾੜੀਏ ਜਗਾੜੀਏ ਸੁਹਾੜੀਏ ਆ ਬਧੀ ਕਰੀਏ ਉਹਨੇ ਸ਼ਿੰਗਾਰੀਏ ਸੀ ਪਰ ਮਨ ਨੇ ਤਾਂ ਇਹ ਜ ਰੀਤੇ ਬਧੀ ਕਾਲਜੀ ਰਾਖੀ ਕਰੀ ਸਰੀਰ ਸਾਜੀ ਮਾਡੂ ਪੜੇ ਛੇ ਮਨ ਪਣ ਮਾਡੂ ਪੜੇ ਅਥਾ ਆ ਸੰਵਾਦੀ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਗੁਰੂ ਸਿੱਖੇ ਬੱਚੇ ਨੀ ਆਤਮਾ ਲਕਸ਼ਮਣ ਦਾਸ ਜੀ ਇਤਨੇ ਵਜੇ ਭਾਰ ਮੁਕੇ ਸੀ ਮਨ ਉੱਪਰ ਕਿ ਪੁਤਾਨਾ ਸਰੀਰ ਨੇ ਗਾਉਣ ਗਣਨਾ ਕਰਨਾ ਸੀ ਸਰੀਰ ਨੇ ਤਾਂ ਗਾਉਣ ਗਣੀ ਦੀਦੀ ਮਨ ਇਹ એની પર વધારે એકાગ્ર થવાની જરૂર છે અને એની એની કાળજી વધારે રાખવાની જરૂર છે આટલું સ્પષ્ટ થતા મારા સ્વયં સમજી ગયા કે જ્યાં સુધી આપણું મન ઠેકાણે નહીં બેસે ખીર નહીં થાય ત્યાં સુધી જીવનમાં ગમે એટલા ઉધાણા મારે છે પણ આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ ક્યારેય પણ નહીં મેળવી શકીએ એ સૌથી પહેલાં જો તાળું ખોલ્યું હોય તો ચાવી બારણું ઉઘાડ્યું હોય તો ચાવીની જરૂર પડે પણ ચાવી જ ન હોય તો તાળું ન ખુલે બારણું ન ખુલે અને ઓરડો ન ખુલે એમ અંતઃકરણમાં જવા માટે આત્મા સુધી પહોંચવા માટે મનની ચાવી ખૂબ જરૂરી મનની ચાવી જેના હાથમાં લાગી ગઈ એનું અંતઃકરણે ખુલી જવાનું અને શરીરને ઓરડે ખુલી જવાનું અને ઠીક આત્મા સુધી એ પહોંચી શકવાનું પણ મનની ચાવી હાથમાં ન આવે તો કશું ના ખુલે અને કશું નહીં મળે અને એટલા માટે જ મહારાજે કહ્યું મન નહીં રહ્યા હતા મારું મન તો સમજવું કે મન ઉપર આપણું જીવન કેટલું બધું આધારિત છે સુખ દુઃખનું કારણ પણ મન છે બંધન અને મોક્ષનું કારણ પણ મન છે માણસના પોતાના જીવનની અંદર પણ સરસતા અને નિરસતા એનું કારણ પણ મન આમ દરેક બાબતમાં મનનું પ્રાધાન્ય એટલું બધું છે કે આપણા જીવનમાં આપણા મનની સેજ પણ અવગણ ના થઈ શકે જ નહીં અને અવગણ ના કરવા જોઈએ તો જ્યાં સુધી એને નિયંત્રણમાં નથી રાખવાનું ત્યાં સુધી એ શક્તિશાળી મન આપણને હેરાન કરે સ્વયં ભગવાન પ્રત્યે કહી દેતા હોય મન બહુ જ બળવાન છે, તોફાની છે. એટલે ભગવાન અર્જુનને કહે, હા અર્જુન, તારી વાત તદ્દન સાચી છે, મન અતિ પ્રબળ તોફાની. હવે જો મનની આવી અવસ્થા દરેક જીવનમાં હોય તો વિવસ્થા આવી ગઈ. માણસ પોતાના મન સાથે પોતે હારી બેસે, પોતાનું સર્વસ્વ જીવન હારી બેસે મનની સાથે. તો લડવું કોની છે, કોની જોડે? મનની વૃત્તિઓ આપણને જરાય શાંત બેસવા દે છે, અને એટલા માટે હરેક પળે પળે, હરેક શ્વાસે શ્વાસે મન એની સાથેનું અનુસંધાન અવશ્ય હોવું જોઈએ, જરૂરી છે. જો મન સાથેનો સહેજ પણ સંબંધ તોડી નાખે છે, તો જેમ સ્ટેરિંગ ઉપરથી હાથ લઈ લઈએ અને આપણી આપણી પોતાની સુરક્ષિતતા ગઈ સમજી લેવાની. જેમ સ્ટેરિંગ ઉપરથી હાથ છૂટી જાય અને અકસ્માત સર્જ્યા વગર ન રહે, એમ મન ઉપરનું નિયંત્રણ આપણે ગુમાવીએ નહીં, એના તરફ બે કાળજી થઈએ તો મન પણ આપણને કોઈ ને કોઈ અકસ્માતની અંદર ધકેલી જ દે છે, ફેંકી દે છે. એટલા માટે લક્ષ્મણદાસજી મહારાજે સતત મન ઉપર એટલું બધું પ્રાધાન્ય આપીને ભાર મૂકે છે કે આ મનને ખૂબ જ સાચવવાની જરૂર છે. જો આપણું મન આપણને સાથ સહકાર આપી દે તો કોઈ સમસ્યા જ નથી. આખું જગત અને આ જગતનો વ્યવહાર એ બધું મનનું કારણ છે. જો મન શાંત થઈ જાય ને તો જગત અને જગતના વ્યવહાર બધા જ શાંત થઈ જાય, અને ક્યાં જોવા નથી મળતું. મન છે એ હંમેશા સતત ઉદ્યમી અને પરિશ્રમી ગણેશજીના વાહન જેવું છે. ગણેશજીનું વાહન ત્યારે શાંત બેસે જ નહીં, અને એ ગણેશજીનું વાહન એ મનનું પ્રતીક છે. ગણેશજી બિલકુલ સ્થિર મૂર્તિ છે, કાન મોટા, પેટ મોટું, નાક મોટું, અને વાહન આટલું નાનું, એ મનનું જ પ્રતીક છે કે જુઓ ગણેશજી આટલા સ્થિર, ધીર, ગંભીર છે. કે આપણે કહીએ છીએ આથીની પાસે ગણેશની ધૂળ ઉછાળીએ તો આથી, એમ ગણેશજી એટલા જ સ્થિર ને ગંભીર છે કે જલ્દી આવેશ ના આવી શકતા નથી. તો વાહન અંદરનું બનાવે તેમ એ પણ ચંચળ છે, મનની ચંચળતાનું પ્રતીક છે ગણેશજીનું વાહન. ભલે આપણને આ વાતો સાંભળવામાં કંઈક એટલો બધો ન લાગતો, પણ આની પાછળ એટલી બધી અગત્યતા છે. ભલે આપણને સાંભળવામાં બહુ સસ્તી લાગતી મન સાથેની વાતો એમાં શું કરવાની, પણ એટલી બધી અગત્યની છે કે સામાન્ય માણસના હાથની વાત નથી. જ્યારે મનને સ્થિર કરવાનો વાળો આવે પાછલી અવસ્થામાં, ત્યારે સમજવું પડે આ મન કેટલું હેરાન કરે છે, આપણને કેટલું દુઃખી કરે છે. ઘડપણમાં મન જેટલું હેરાન કરે એટલું શરીર પણ હેરાન નહીં કરે. એ મન સાથે અત્યારે આપણે જાણે કોઈ સંબંધ છે જ નહીં, અને એમને સાહજિકતાથી વર્તીએ છીએ, શરીરને પ્રાધાન્ય આપી દે. જ્યારે સમયનું પરિવર્તન આવે, વયની અંદર ઉંમરનું પરિવર્તન આવે, ત્યાર પછીથી શરીરનું પ્રાધાન્ય ઘટે અને મનનું પ્રાધાન્ય વધતું. શરીરને તો બહુ ખૂબ પાલી પોસું, પણ મન તરફ આપણે બે દરકાર રહ્યા હતા, અને વૃદ્ધાવસ્થામાં એ મન આપણને ભયંકર હેરાન કરી નાખે. એમ કરે એટલે વૃત્તિઓ શાંત રહે નહીં. જે રીતે એના પોતાના વ્યવહારની અંદર એને માન સન્માન મળ્યું હોય એ જળવાય નહીં, એટલે આવેશમાં, ગુસ્સામાં અને ક્યાંક માનસિક તણાવમાં અને ક્યાંક પોતાની જાતની અંદર પછી આખરે નિરાશા અને હતાશાની અંદર પડે એ મનનું કારણ. આ બધી જ વાતો જે આપણે વ્યવહારિક જીવનમાં જોઈએ છીએ એનાથી બહાર નીકળવા માટે મહાપુરુષો સંતો મનની ઉપર નિયંત્રણ મૂકવાનું એટલું બધું પ્રાધાન્ય મૂકી દીધું કે ભાઈ એને વશ નહીં કરીએ તો આપણું જીવન શૂન્ય. મનના માર્યા માનવી વન વન ખરે ઉદાસ, તન પીડે તપ આચરે મન માર્યાની આસ, વસ્તુ તજી તેને શું થઈ પણ વનમાં રહેલો ભાઈ, હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીતિ. ગુરુ કૃપા વગર એ પૂર્ણ પદની પ્રાપ્તિ થઈ શકતી નથી. બાકી મન ત્યાગના માર્ગે ચડીએ છે તો પણ ત્યાં અનેક સંકલ્પ વિકલ્પ છે. એ સંન્યાસી જીવનની અંદર પણ સ્થિર અને શાંત નહીં થવા દેવું સ્વતંત્ર રીતે, પણ એને ગુરુને શરણે દેવું પડશે ને હરિગુરુ સંત કૃપા થશે, ગુરુ કૃપા પ્રાપ્ત થશે, ગુરુ કૃપાની સાહજિકતા મળશે. તે જ એ કૃપા સાધ્ય છે મન. બાકી અર્જુનના પ્રશ્ને ભગવાન સ્વયં જવાબ આપી દેતા હોય આપી દે છે. અર્જુન ખરેખર મન ખૂબ જ તોફાની છે. હવે જ્યાં ભગવાન પોતે એનો સ્વીકાર કરી લેતા હોય ત્યારે સંત મહાપુરુષો એની ઉપર નિયંત્રણ મૂકવાની વાત કરે છે. ગુરુ કૃપા મન ઉપરનું નિયંત્રણ એ કૃપા સાધ્ય છે. ગુરુ કૃપા કરીને એ શક્તિ એ બળ આપે તો જ મન ઉપર નિયંત્રણ અને સંયમ આવી શકે. પ્રયત્ન કરો સાધનથી મન ઉપર નિયંત્રણ લાવવાની, જરાય ડર નહીં આવે કોઈ પણ કાર્યક્રમ નહીં કોઈ પણ ઉપાય. એ અંતર્મુખતા આત્માનુભૂતિ જોતા છે એ સમીપ જવા માટે પૂર્ણ પદપ્રી થાય હરિગુરુ સંત કૃપા છે. પૂર્ણ પદની પ્રાપ્તિ આત્મારામનો એમની અનુભૂતિનું દર્શન ગુરુ કૃપાના માર્ગદર્શન વગર ક્યારે પણ નહીં. તમારી પાસે હશે ખરું ભજન હશે સાધન હશે પણ તમે ત્યાંને ત્યાં જ ફર્યા કરશો. ઉપર ચડ્યું છે પણ એક પગથિયા પાંચ પગથિયા ઉપર ચડ્યા પછીથી હવે આગળ નથી, એના એક પગથિયા ઉપર બેસી રહેવાય છે. ઇષ્ટ પ્રાપ્તિ કરવી છે પણ આગળ અનુસંધાન નથી થઈ શકતું, આગળ વધવું છે. એક વર્ગમાં પાસ થઈ ગયા પછી છે ઉત્તીર્ણ થયા એનો અભ્યાસ કરીને, પણ મન એ વર્ગની અંદર એવું બેસી ગયું છે કે નવા વર્ષની જ્યારે જૂનમાં શાળા ખોલે ત્યારે એને વર્ગ બદલવાનો હોય તો પેલો વિદ્યાર્થી જૂના વર્ગમાં જ બેસી જાય. શિક્ષક એક ભાઈ તો ઉત્તીર્ણ થઈ ગયો છે ને કે ના સાહેબ આ વર્ગમાં મને ગઈ સાલ બહુ જ જમી ગયો છે એટલે હું નહીં છોડું. આપણા બધાની મનોદશા આ છે. ભક્તિના પગથી આવીને બેસી ગયા છે, આગળનું અનુસંધાન થઈ શકતું નથી. એટલે જે અધ્યાત્મ સુધી પહોંચ્યું છે એના માટે આપણામાં જે ઉણપ છે જે અધિરત છે તે ત્યાં આગળ વર્તન. અને એટલું જ મનને કોઈ સમર્થતા છે તે શરીરની આવશ્યકતા એટલા માટે, અને સદગુરુ પાસે જવાની એટલે વિનમ્રતાથી વિવેકથી એની પાસે જઈને દંડવત પ્રણામ કરી, અને પ્રણામ કરવા એટલે પોતાની જે નમ્રતા છે જે વિવેક છે એને દર્શન. શું આપને પકડ થઈને અહંકારી થઈ જવાથી કઈ નહીં,
కానీ సద్గురు మోయి ఆయన మూలం. వారు మనే సద్గురు ఉన్నారా, వారి సద్గురు మనే ఆయన ఉన్నారా, వేరు పెట్టేవారు. వారి మనే సద్గురు ఉన్నారా, వారి సద్గురు ఆదిన మనీ ఉన్నారా, సొత్తా సొత్తా మనీ ఉన్నారా అని గురుజీ మనే చదువుతారు. అదే అదే అవస్థ. అంటే లక్ష్మణ్ దాస్ మహారాజు తాను ఖూబ్ స్థిరత ఆత్మ, పోతానా జీవన్నా జీవిత భావస్థాయి. ప్రారంభిక అవస్థాన ప్రారంభిక అవస్థాకి ధీరే ధీరే ఉపర్ ఉస్తా ఉస్తా ఏక పగతి చేస్తా 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 జ్యా పోతే త్యాం సుధీ లై జాయి. తొందరే పగతి ఆనందనీ అనుభూతి. મંદિરની પણ એટલી જ આવશ્યકતા છે કે એક ઉપરના પગથિયે તમે આત્માને સુધી પહોંચી ગયા છો. ઉપરના પગથિયામાં જેટલો જે કંઈ આનંદ મળે છે તે પહેલા પગથિયાનો સહકાર છે. એની અંદર મંદિરમાં દર્શન કરવા જવું જ પડશે, ત્યાં આગળ ભજન કીર્તનમાં બેસવું પડશે, માળા ફેરવવી પડશે, સંગીત સંકીર્તનમાં બેસવું પડશે. આના પગથિયા સાત્વિક ભાવોનો અંતઃકરણમાં પ્રાદુર્ભાવ આ સાધનો વગર થતો નથી. એક અણસમજી વ્યક્તિને સીધા જ ત્યાં આગળ લઈ જઈએ તત્વ સુધી કે પોતાના આત્માની અનુભૂતિ સાથે આત્માનુસંધાન સાથે કે આ શું એને સમજવું પડે કે આ પરમ એટલે શું, કે જે પરમ આપણામાં સૂક્ષ્મ રૂપે બેઠે છે એનું સ્વરૂપ આપણામાં પોતામાં જ છે અને એના આધારે આપણે આ શરીરથી જીવીએ છીએ. અને જે પરમની સૂક્ષ્મ ચેતના આ શરીરમાં ના હોય તો આ શરીરની કઈ કિંમત નથી. તો એના અનુસંધાન માટે આપણે જ્યારે બિલકુલ અનભિજ્ઞ હોઈએ, અજ્ઞાન હોઈએ, તો જાણ કાઢીએ એના સુધી પહોંચવું છે. પણ એ બધા જ પગથિયામાં એક પછી એક આગળ વધવાનું, ત્યાં ને ત્યાં બેસી રહેવાનું નહીં. એ મોટા ભાગે આપણે જોઈએ છીએ કે વ્યક્તિને જ્યાં આનંદ આવે ત્યાં જ બેસી ગયો, પછી ત્યાંથી આગળ ન વધે. હજુ આગળનો માર્ગ આપવાનો બાકી છે. લક્ષ્મણદાસજી મહારાજનો અહીંયા આગળ પોતાનું અનુભવનું ભાથું આપણને આપે છે, અનુભવ આપણને આપી રહ્યા છે. જુઓ, મારી સામાન્ય સહજ એક સામાન્ય વ્યક્તિ તરીકે ગામડામાં રહેતા એક ખેડૂત અને જેને ભજન ગાતા આવડતું હતું, તેથી વિશેષ કષ્ટ કશું જ નહોતું. પણ એમાંથી ધીરે ધીરે ગુરુકૃપા, આત્મકૃપા, ભગવત કૃપા અને આત્માની એટલે પોતાના જીવનના એક એક પગથિયાનો અનુભવ અને દર્શન આપણી સમક્ષ મૂકી દીધું. ના કહ્યું સદગુરુમય આમ મિલે તદ તાર પકડને બેઠો. પણ જયારે જ્યાં સુધી ગુરુદેવ નતા મળ્યા ત્યાં સુધી એની ખબર નથી. થોડા બધા દેખાતા હતા પણ પકડા તો એ કઈ નહોતો. મનનો અનુભવ થાય છે આપણને કે મન થયું છે, આપણે બોલીએ છીએ ખરા, પણ મન પકડાય છે ખરું. એ મનને પકડવું એટલું બધું કઠણ અઘરું છે. પણ મહારાજે તો કહ્યું મને પવન તણાવને તોલ ગયા. મહારાજે તો મન અને પવન બંનેને આમ તોલી ગયા છે. આ મન છે ને પવન સમર્થ જેની પાસે મન અને પવન બંને તોલી શકે. આપણે આપણું મન જ આપણને ઠેકાણે નથી રહેવા દેતું તો આપણે મનને ક્યાં ઠેકાણે આપણે કરી શકવાના નથી. લગભગ એ અવસ્થા દરેક પણ સાધન વડે મનને પણ આપણે સ્થિર કરી શકાય છે. જેમ સાધન વડે શરીરને આપણે વ્યવસ્થિત કરી શકીએ છીએ, શરીરના ભૌતિક ભોગો અને સુખો સાધન વડે આપીને એને સંતોષ આપવા પ્રયત્ન કરીએ છીએ, એમ મનને પણ એના સાધનો વડે શાંત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા, શનૈ શનૈ ધીમે ધીમે રૂપરમે પોતાના આત્મ સ્વરૂપ ની અંદર રમવાનું છે. અને જ્યાં સુધી આત્મ સ્વરૂપ ની અંદર પહોંચવાનું આપણે પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણને રસ્તો પણ જડવાનો નથી. અને રસ્તો જડ્યા પછી પણ તે સદગુરુ એ માર્ગે આગળ માર્ગદર્શન આપશે તો જ એની અનુભૂતિ થશે. એ માર્ગમાં જે આત્માનો અનુભવ માણસને થઈ જાય પછી બસ ભગવાનને આ દુનિયાના દુનિયાની પાર કોઈ સ્વર્ગમાં શોધવા જવાની જરૂર નથી પડવાની. આગળ સાચી આવશે સુરત સબદ એક તાર હુઆ અબ સબદ રહા કે સુરતી સદગુરુમય આન મિલે તબ આપો આપ મૂર્તિ. આ 52 સાથીનો અંતિમ સાથી છે. આવ્યો ત્યારે જયારે વૃત્તિ અને મન બધું એક થશે ને ત્યારે પરમાત્મા અને હું જુદા જ નથી. મારા ના ભગવાન છે, હું ભગવાન નથી. આ અવસ્થા એની અંતિમ અવસ્થા છે. પણ તે પહેલા તો લક્ષ્મણદાસજીએ પોતાના જીવનના દરેક પાસાને ઉઘાડી મૂકી દીધું. કશું બાકી નથી રાખ્યું કે હું શુદ્ધ છું, પહેલેથી શુદ્ધ હતો એવી એવી કઈ વાત નથી. હા ત્યાગ હોય પણ ત્યાગના અહંકારની અંદર કહે કે હું તો બહુ મોટા પૈસા વાળાનો દીકરો હતો નહીં, હું તો રાજકુમાર હતો, બધું ત્યાગીને આવ્યો હતો. અહંકાર અપરોક્ષાનુભૂતિ થયા પછી પણ પોતાની જે જીવનની અવસ્થા હતી કે જેમાંથી પસાર થઈને આવ્યા છે એ દરેક બાબતને એને પોતાના જીવનને સ્પષ્ટ કરી ઉઘાડી મૂકી દીધી છે. જોઈ લેવા માણસ અમુક પ્રકારની ઊંચાઈએ પહોંચ્યા પછીથી નીચેની વાતો એને પોતાને કડવી લાગતી નથી ગમતી હતી. હું આ રીતે કહું અત્યારેથી આટલી ઊંચી શુદ્ધ અવસ્થાએ પહોંચી ગયો છે અને નીચેની વાત કરું અહંકાર કામ. અહીંયા મહારાષ્ટ્રી પોતાની શુદ્ધ અવસ્થાએ પહોંચ્યા પછી પણ પોતાના મનના જે જે પગથિયા છે એ બધા જ પગથિયા આપણી સમક્ષ ઉઘાડા મૂકી દેવા. કેમ કે સાધકે એ રસ્તે આવવું હોય તો એક જ પગથિયે એના ઉપયોગમાં આવે. જરૂરી છે મહાપુરુષો જેને પોતાના કરે છે, પોતાના માર્ગે એને લાવે છે, એટલે પછી પોતાના સુધી પોતાની અવસ્થા સુધી એને લઈ જવા પ્રયત્ન કરે. એટલા માટે પોતાના જીવનને ખુલ્લી ખુલ્લા પુસ્તક જેવું ઉઘાડું મૂકી દે અને બસ આ પાને વાંચી વાંચી અને તમે મારી પાસે આવો. આ વાંચી વાંચીને તમે આવી શકો છો. એ જે ઉઘાડો મૂકેલો અનુભવ મનને કેવી રીતે નિયંત્રણમાં રાખશે અને મનને નિયંત્રણમાં રાખી પ્રભુ પાસે કેવી રીતે પહોંચવું એનો સુંદર માર્ગ અહીંયા આગળ આપણને પ્રશસ્ત કરી આપે અને કઈ ચાર પકડની બેઠા નકર જડે જ નહીં. જેમ ગૂંચવાયેલી કોકડી હોય અને છોડો સોધ્યો હોય તો માથાના બધા સાંધા ખુલ્લા થઈ જાય અને તમે છોડો ના લેવા. એમ આપણા જીવનમાં પણ આ જે છોડા છે એને શોધવા હોય ને તો પણ જલ્દી આંખ ના આવે. એને માટે નિષ્ઠા ધીરજ, એને માટે ચિકિત્સા ઉપાસના ગુરુવંદના ગુરુ સેવા એટલા માટે આવે છે. ગુરુને પગે શા માટે પડવું? અહંકારને ત્યાગ કરવા માટે. અને એની પાસે ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું ગીતામાં કે ગુરુ પાસેથી સાધન જોઈએ છે, જ્ઞાન જોઈએ છે, ભજન જોઈએ છે. તો સદવિદ્યા પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, સેવાથી પ્રશ્નથી અને છેવટે એની આજ્ઞાના પાલનથી તમે કંઈક મેળવી શકશો. ગુરુ તો જ્ઞાનનો ભંડાર છે, તમને આપવા માટે તૈયાર છે, પણ તમે કેટલી તૈયારી કરીને ગયા છો એની પર આધાર રાખે છે. સાધન તો ઘણું છે અને આપવું છે, પણ સત્પાત્ર ક્યાં છે? આપણી પાસે 500-500 ની કે 600 ની નોટો હોય એમ ખુલ્લી રાખીને જઈશું ખરા? એને પાકી જઈશું, થયેલી જઈશું, અંદર મૂકીને જઈશું કે એમને ઉઘાડી લઈને જઈશું? તો ગુરુ પાસે પણ ઘણું બધું છે એ આપવા માટે, મૂકવા માટે પાત્ર શોધે છે. પણ પાત્ર લીધા વગર આપણે ગયા હોઈએ તો ઉઘાડી કોણ આપશે? આપણે કાગળમાં નોટોના કાગળમાં પણ કેટલા સાચવીને સંતાવીને કંઈ જોઈ ના જાય, એમને રસ્તા કંઈ ઘૂસી ના લે. આ તો જીવનનું પાછળ છે અને આત્મા સુધી પહોંચવાની મિલકત છે. ગુરુ આપે છે અને એને મેળવવા માટે જો શિષ્ય ખૂબ જ પાત્ર બનીને અને પોતાની તૈયારી રાખી મને જાય હોય એને ના મને વિવેક દરેક એમને પાત્રતા મળતી નથી. અને પાત્રતા મળ્યા પછી પણ એમાં જીવવું એ પણ બહુ કઠિન હોય. એટલે આવી અનેક સમસ્યાઓને લક્ષમાં રાખીને લક્ષ્મણદાસજીએ મન શીખે અને એ મનને આપણે આપણા જીવનમાં કેવી રીતે એને નિયંત્રણમાં રાખવા, કેવી રીતે એનું કેળવવું અને કેળવાયેલું મન આપણને અધ્યાત્મના માર્ગે કેવી રીતે આગળ લઈ જઈને ઉપયોગી બને, એ જ લક્ષ્ય આ બાવનીની અંદર વારંવાર મનની વાત કરવાની બાબત પાછળ. એટલે જે આપણો સ્વાધ્યાય છે એને એટલે યાદ રાખજો કે મન છે એ એવા પ્રકારની પરિસ્થિતિમાં છે કે જે આપણે એનાથી સહેજ પણ અપરિચિત રહીએ કે એના સ્વભાવને આપણે ન જાણીએ, તો એ મન આપણને વારંવાર દબોડે છે. જે રસ્તે જવું છે અધ્યાત્મના માર્ગે, પરમને માર્ગે પ્રભુ સુધી પહોંચ્યું છે એને બદલે આપણને સ્વાદ અને વાદની અંદર અવળી દિશામાં અવળે માર્ગે ચઢાવીએ છીએ અને ખબર નહીં પડે જ્યાં છેક પહોંચી ઉતાર છતાર કરે આ ક્યાં ખોટે રસ્તે આવી ગયા. હેરાન થયું મનથી હેરાન થયેલો નાસીપાસ થયેલો માણસ જીવનને નિષ્ફળતા તરફ જ પછી એને જોઈ લેતા નિષ્ફળતા છે. એટલે મનનું તોફાન ક્યારેય પણ ન થવા દેવું.